અંદર આપણે સત્તા સ્વરૂપ મહાત્મા દ્વારા છે એમાં થયેલા છે, એમાં આત્મા પાના ઉપર આપણે પહોંચી ગયા છે. એમાં હવે શેની વાત આવે છે? સર્વજ્ઞને વ્યવહાર નિશ્ચય બે પ્રકારની કથન ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. ઉપરથી છે ત્રીજી લાઈન, સત્તાનો નિશ્ચય કરીને હવે તેનું સ્વરૂપ કહીએ છીએ. આ એક બહુ સરસ તે લખ્યા વાંચી સાંભળી હશે, વાંચી હશે કે નિશ્ચય કરીને પછી સ્વરૂપ સુધી જઈએ. જેમ પંચ પરમેશ્વર નું વાદ વંદન કરી મસ્ત પ્રકાર પછી એનું સ્વરૂપ છે. સમયસારમાં એવું કઈ છે સત્તર અઢાર ને પહેલી ગાથામાં છે, સિદ્ધ ભગવાન ને વંદન કરીને એનું સ્વરૂપ ધ્રુવ વચન ને અનુપમ ગતિ પામે. આખી શૈલી છે, ખાલી એમ નથી કે ભાઈ સિદ્ધ ભગવાન ને કે પંચ પરમેશ્વર ને વંદન શેના માટે થાય, એ કેવા છે. અને ટોટલ એટલા માટે લખ્યું એનું સ્વરૂપ જો જાણશે તો યથાર્થ એને વંદન થશે. બાકી એને જો સ્વરૂપ જ ના જાણે તો એના સાચા એ પોતાના જેવા થશે, એક મશીન જેવા થાય. નાના છોકરાને પગે લાગે માથું ન મારે એને કઈ, અથવા મોટા હોય ને માથું કરે ઓલા હાથ જોડાવે શું થાય એને. પણ સ્વરૂપ જાણશે તો યથાર્થ ખ્યાલમાં આવશે. એમ અહિયાં સત્તાનો નિશ્ચય કરાવે, દ્રવ્યગુણ કરી એને બધી વાત કરી, હવે એનું શું કરાવે છે એનું સ્વરૂપ. કારણ કે નામ જ છે સત્તા સ્વરૂપ. ફરીથી સત્તા હોવા પણ સત અને તા, હોવું અને પણ અસ્તિત્વ, અસ્તિ હોવું તો પણ સત્તા કહો, અસ્તિત્વ કહો, હોવા પણ કહો, મોજુદગી પણ કહો, બધું એક જ છે. સતપણું કહો, છેપણું કહો, તેનું સ્વરૂપ. ત્યાં સર્વજ્ઞને અરિયંત પરમાત્માને કેવળી તીર્થંકર પરમાત્માને વ્યવહાર નિશ્ચય બે પ્રકારની કથનના આશ્રયથી, આશ્રય એટલે અહીંયા એના કથના પ્રકારથી રીતથી, અહીંયા આશ્રય એટલે આશ્રય લેવો એમ નહીં. એક બહુ જ વ્યવહાર નિશ્ચય બહુ વાર શબ્દ આવે ને એનો અર્થ શું, એકચ્યુઅલી શું નિશ્ચય વ્યવહાર ની વ્યાખ્યા શું છે. એવું નિશ્ચય વ્યવહારમાં એવી રીતે આશ્રય કરવા લાયક ને એ ઉપાધિ કરે એવો અર્થ ક્યાંથી નીકળે. નિશ્ચિત એટલે નિશ્ચય એમ તો નહી બરોબર, એટલે નિશ્ચય નિશ્ચિત પણ આમ નિશ્ચય નો અર્થ છે. પેલું તો એક નિશ્ચય અને વ્યવહાર એ એક પ્રયોજન ને માટેની વાત છે. જેમ પદાર્થ છે એમાં શું છે, આપણે તેરમી ગાથામાં આવે છે નહી, નહી કેટલા પ્રકારના, બે પ્રકારના, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. આમ બેઝિકલી બે છે, કારણ કે દ્રવ્ય સાપેક્ષ પદાર્થ છે, વસ્તુ છે એની અંદર દ્રવ્ય સાપેક્ષ ધર્મ હોય અને પર્યાય સાપેક્ષ. અને ધર્મ ને પકડે છે એનું નામ નહીં છે. તો દ્રવ્ય સાપેક્ષ જે નયોને પકડે, ધર્મ ને પકડે એ નહીં નું નામ શું છે, દ્રવ્યાર્થિક. અને પર્યાય સાપેક્ષ જે ધર્મ ને પકડે એનું નામ છે. હવે આમાંથી નિશ્ચય વ્યવહાર ક્યાં આવી ગયો, નહી તો આવી શકીતા. એમાં આપણું જે પ્રયોજન જેનાથી થાય દ્વૈતાર્થિક નહીં છે તેનું આપણે નિશ્ચય કહીએ છીએ. અને પર્યાર્થિક નું શું કામ ગણું કરવા છે, એના લક્ષે આશ્રય અવલંબે આધારે આપણું પ્રયોજન સિદ્ધ થતું નહીં છે. તો જ્ઞાન રહી ગયું પણ એના આશ્રય પ્રયોજન નથી માટે આશ્રય છોડા તો છે નહી ગણ્યા આવે ને. વિષય કોનો હોય, નિશ્ચય નહીં કે વ્યવહાર નહીં, બે નો વિષય હોય. અમે તો વ્યવહાર નહીં તો અભૂતા કહી દીધો છે. અમે અવિદ્યમાન અસત્ય આવે ને અગિયારમી ગાથામાં, એ અવિદ્યમાન છે ને. અરે લખ્યું છે પણ લખ્યું છે બારમા ની વાત ને, પેલા અહીં વાત તો ખરો ને, જીવનમાં આ બધા નો શું કઈ એમ વાંધો નથી, ક્લિયર કટ છે ને બધું. નિશ્ચય નહીં નો તો વિષય હોય એ તો માન્ય, પણ વ્યવહાર નહીં નો વિષય છે કે નહીં ફરીથી પ્રશ્ન છે. કેમ થયું છે અભૂતાર તો કીધો છે, અરે પેલા નહીં કીધું અને નહીં છે તો એ જ્ઞાન નો અંશ છે, તેનો વિષય તો હોવો જોઈએ, નહીં તો જ્ઞાન ક્યાંથી આવ્યું? આ બધા ખુલાસા ગુરુદેવજી પ્રવચન માં બહુ જ કરતા હોય છે, જ્ઞાન જાય કે ન જાય જુદી વાત છે. જો વિષય ન જ હોય તો એનું નામ નહીં તો કામ કહેવાય, તો પ્રયોજનભૂત આશ્રયભૂત કે નથી પછી ની વાત આવે. જેમ અહીંયા લેવા જઈએ એટલે દુકાનમાં લેવા જઈએ તો શું હોય, આપણને જે જોવે એ જ વસ્તુ પડી હોય ને, તો બધી હોય કે નહીં બીજી બધી, તેને આપણે શું કરીએ છીએ, ગુણ કરીએ, નજરમાં તો આવે છે પણ ગુણ કરતા જઈએ. એવી જ રીતે વ્યવહાર નહીં છે, એનો વિષય તો છે જ, પણ એને ગુણ કરવાનો છે. અને જેને મુખ્ય જેના પ્રયોજન શીખાય આપણે શું નામ આપીએ છીએ, નિશ્ચય આપીએ છીએ. આ રીતે શૈલી શીખાય, અને એમાં બે પ્રકારથી છે, એક વાણીના પ્રકારથી અને એક આપણા એટલે પુસ્તાર્થના એનાથી. બે શૈલી કઈ છે, વાણી અપેક્ષા નિશ્ચય વ્યવહારની શું વ્યાખ્યા છે, યથાર્થ નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. હવે આપણા પુસ્તાર્થને અનુલક્ષીને નિશ્ચય વ્યવહારની શૈલી વાસ્તવિક છે, નિશ્ચય પરાશ્રિત છે વ્યવહાર. વાંધો નથી, મારું બધું આમાં બધું આપણા આડું આવું જ જાય છે ગણી વાર. શું છે એમાં, શું ચાલો, શું થયું હવે, શરૂઆત ઓલી તો ખતમ થઈ ના આવ્યા. જેવું વસ્તુ નું સ્વરૂપ છે એવું યથાર્થ નિરૂપણ, અને યથાર્થ નિરૂપણ માં એ રીતે શું આવે, બધું આવે, દ્રવગુણ પર્યાયમાં પછી અશુદ્ધતા રાગ વૈષય તો પણ એ જીવની છે, અપેક્ષા શું છે હોવા, પણ એ શું છે, યથાર્થ નિરૂપણ છે. અને ઉપચાર નિરૂપણ એ કર્મથી ના ઉદયથી રાગ થયો અથવા કોકે આવીને મને ગુસ્સો કરાવીને દ્વેષ કરાવ્યો, એ બધા કેવા છે, ઉપચાર ના કથનો છે. તો તેનું નામ શું કીધું, એ તો કથન શૈલી ના. હવે આપણા માટેમાં સ્વાશ્રિત નિશ્ચય અને પરાશ્રિત છે. પોતાના દ્રવગુણ પર્યાયમાં અથવા પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં સ્વાશ્રિત, સ્વાશ્રિત એટલે સ્વમાં રહેલા, સ્વને આશ્રય છે ને બધા, કે આ બધા કેવા છે, મારા ઘર આશ્રય રહેલા, એટલે મારા ઘરમાં મારે એના એ રીતે જે કોઈ દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં હોય એ બધા કહેવાય સ્વાશ્રિત છે નિશ્ચય અને પરાશ્રિત. પરાશ્રિત એટલે કે છે પર, પણ એક ક્ષેત્રાવગા સંબંધ જોઈને કે હું શરીર વાળો છું, હું આ કર્મ વાળો છું, એ બધું શું આવ્યું પરાશ્રિત. પર હજી આગળ ની વાત, આ તો પહેલેથી હજી પરદ્રવ્યથી ભેદનામ કરવા માટે આખું બધું દ્રવ ક્ષેત્ર કારણ જે કઈ સુતતા અસુતતા ભેદ અભેદ જે કઈ બધું એ તો છે પેલું. એટલા માટે આ એક શૈલીઓ છે, સ્ટેપ બાય સ્ટેપ મેં સીધે સીધું શીખી જવાનું ને, એ પર એપલ થી શરૂ કરવાનું. ઇંગ્લિશ શીખવું હોય તો એ પર એપલ થી શરૂ થાય ને, સી ફોર કેટ થી શરૂ થાય. એમાં આખી એક શૈલી છે કે પરદ્રવ્યથી ભિન્નતા કહે છે, તારામાં તારા અસ્તિત્વમાં હોય એટલું તારું છે, પર આશ્રિત એટલે પર માં છે ક્યાં, પર ને આશ્રિત અને કેવું પોતાનું, એ તો એ કેવું થયું, એક વ્યવહાર ઉપચાર થયું કથન, એ વ્યવહાર છે. હવે એનાથી આગળ અભેદ તે નિશ્ચય, ભેદ તે વ્યવહાર. અહિયાં જે મારા સ્વભાવ થી વિરુદ્ધ છે, મારા ઓલું પરદેવ તો વયા ગયા, હવે મારા અસ્તિત્વમાં છે પણ સ્વભાવ થી વિરુદ્ધ છે, કોણ વિરુદ્ધ છે, રાગ દ્વેષ મોજે ને કઈ અશુદ્ધતા, બધી જ ઔદયિક ભાવ અશુદ્ધતા એ મારા સ્વભાવ થી વિરુદ્ધ છે, માટે એ ભેદ સ્વરૂપ થી જુદું જ રહે, માટે એના સહિત કેવો એ અને આખી શૈલી સમજતા. પછી તો ક્યાંક આવે ત્યારે નિર્વણ પર્યાય ને ગુણ ભેદથી રહી છઠ્ઠી સાતમી માં એ એક શૈલી જુદી, એ પછી મુખ્યત્વે એમાં આવશે. એક સામાન્યપણે સમય સામી આ એક અધ્યાત્મની શૈલી. ઓલી કઈ શૈલી છે, સ્વાશ્રિત નિશ્ચય પરાશ્રિત વ્યવહાર, એ આગમ શૈલી. આગમ શૈલી એમાં એ પ્રકાર આવતો હોય. એમાં નૈમિત સંબંધમાં એ ક્ષેત્ર આવતા સંબંધમાં એ બધા લઈ નાખી વાત. તો અહીંયા આખું કે સ્વભાવ થી વિરુદ્ધ છે, બધા કેવા ભેદભાવો છે બધા. તો એનાથી જ નહીં બધા કેવા છે, ભેદ તે રહેવા અને અભેદ તે મારો જે સ્વભાવ લઈને જાતનો છો એ રીતે લઈએ તો શું આવે? આ નિશ્ચય વ્યવહાર છે માં આવે સમયસારમાં કઈ ગાથામાં? એમાં રાગ જે છે ને અસદભૂત જે ખ્યાલમાં આવે એ અસદભૂત ઉપચરિત વ્યવહાર, અને જે રાગ ખ્યાલમાં ના આવે એ અસદભૂત અનુપચરિત. અને ત્રીજો બોલ છઠ્ઠી ગાથામાં છે આત્મા તો નથી, આત્મા કર્મ ને જાણે રાગ ને જાણે, એ બધું કેવું છે? સદભૂત ઉપચરિત રહેવા. કારણ કે જ્ઞાન છે ને જ્ઞાન જાણે, પણ કોને જાણે છે? કર્મ ને કે રાગ ને. તો એનો ઉપચાર શું કામ કીધો? એમાં તન્મય નથી થતો. જો રાગ પેલા જે અસદભૂત માં તો કોણ આવ્યું? રાગ. અહીંયા અધ્યાત્મ શૈલીમાં આગમ શૈલીમાં પર સાથે કેવું એ અસદભૂત અ નહી સદભૂત એટલે હોવું. તો રાગ તો સ્વભાવમાં નથી, માટે કેવો છે? અસદભૂત. એમાં સ્થૂળ છે તેને ઉપચરી કીધું, સૂક્ષ્મ છે તેનું નામ અનુપચરી. અને એ આત્મા એનાથી એને કેવો આત્માને, તો એ બધો શું આવ્યો? વ્યવહાર. હવે જ્ઞાન તો આત્મામાં થાય છે, માટે એનું નામ શું આવ્યું? સદરૂપ. પણ એ રાગ ને જાણે પર ને જાણે, અને એટલા માટે બહુ જ વિચારવા જેવું છે. આ નિત્ય વ્યવહારની શૈલી નિયમસારમાં પણ છે કે કેવડી ભગવાન કોને જાણે છે? લોકાલોક ને જાણે છે, આત્માને નહીં. એક વાર એમાં, અને બીજી ગાથામાં આત્માને જાણે છે લોકાલોક ને નહીં. તો એમ કોઈ છે લોકાલોક ને જાણે છે એ વ્યવહાર, તેનો અર્થ શું છે? એમાં તન્મય થઈને જાય. ફરીથી ફરક શું પડે છે? જ્ઞાન નો અભાવ કે તન્મયતા નો અભાવ, આ બે મોટો ફરક છે. લોકાલોક ના જ્ઞાન નો અભાવ, અને જો જ્ઞાન નો અભાવ માનશો તો કેવળ નામ થી કેમ કરશો? તમે જ્ઞાન ના સફળ પ્રકાશક સ્વભાવ ને તો શું કરી નાખો? નહીં એના સફળ પ્રકાશક સ્વભાવ, અને તો પછી એ બધાને જ્ઞેય હુકમ કહેવાશે? જો તમે એને જ્ઞેય કહો, એમાં પ્રમેયત્વ ગુણ છે, અને પ્રમેયત્વ ગુણ હોવાથી પ્રમેય છે, પ્રમેય છે એટલે કે જ્ઞેય છે, અને જ્ઞેય હોય પણ એ જ્ઞાન એને જાણે નહીં, તો પછી જ્ઞેય કીધા છે ના માટે. તો આ ચીજ આપણે વિચારવા જેવું છે અહીંયા. અને આ રીતે સદભૂત ઉપચરિત રહેવા, જ્ઞાન એ રાગ ને કે કર્મ ને જાણે પર ને થયે. અને આ ત્રણ નો નિષેધ માં કેવો છે? છઠ્ઠી ગાથામાં. હવે કયો છેલ્લો બાકી રહ્યો? સદભૂત અનુપચરિત રહેવા. હવે જ્ઞાન છે આત્મા, અથવા સાતમી ગાથામાં દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્મા ને કહેવાય રહેવા છે. બાકી તો એવા ભેદ પણ નથી. તો એ આત્માના દર્શન ના ચારિત્ર કહેવાય. શું કેવાય? આ ગુણ ની વાત. ઓલી નિર્મળ પર્યાય એટલે જ્ઞાન ની, અને ઓલી અશુદ્ધ પર્યાય. તો અશુદ્ધ પર્યાય રાગ ની હતી, તેમાં આવી ગઈ અસદભૂત, અને જેમાં તન્મય થઈને ન જાણે એનું નામ સદભૂત ઉપચાર, અને જેમાં તન્મય છે અથવા જેમાં ગુણો તન્મય છે એ સદભૂત અનુપચાર રહે. કારણ કે ભેદ પાડ્યા ને આત્મામાં દર્શન ના પક્ષે તેમાં કર્મ છે. એ રીતે આખી શૈલી છે. તો આવી રીતે નિશ્ચય વ્યવહાર વચ્ચે આપણે આવ્યા. પહેલી કઈ આવી? પ્રથમ સદસ્યમાં યથાર્થ નિરૂપણ અને ઉપચરિત નિરૂપણ. પછી પ્રગ્રહથી ભીન પાડવા માટેની સ્વાશ્રિત નિશ્ચય પરાશ્રિત વ્યવહાર. એનાથી આગળ અશુદ્ધતાને દૂર કરવા માટે અભેદ તે નિશ્ચય ભેદ તે, અને અલ્ટિમેટ અનુભવ ના કાળમાં શું છે? અનુભવ ના કાળે જેનો અવલંબન આશ્રય આવ્યો, જેને મુખ્ય કર્યું દ્રષ્ટિએ જ્ઞાને, એ રીતે તો બધી પણ જેને મુખ્ય કરીને અવલંબન લીધો
એનું નામ નિશ્ચય. અને જે બધાનું લક્ષ થઈ ગયું એ બધા કેવા છે? એ વ્યવહાર. જેને ક્યાંથી લેવાય? ગુણસ્થાન થી લઈને બધા જ વ્યવહાર, ગુણ ભેદ થી માંડીને બધો જ. તો આ રીતે નિશ્ચય વ્યવહારની શૈલી, જેમ જેમ પ્રયોજન જ્યાં સ્થિત કરવું છે એ પ્રકારે નિશ્ચય વ્યવહારની શૈલી ચાલે છે. અને આવી કથનની શૈલી ક્યાં છે? સર્વજ્ઞ ભગવાને એ આખી કહી છે, અને એની અપેક્ષા એમણે કહી છે, અને એ અપેક્ષા એ એમને બે જાતના ગુણો છે એમ કહેવામાં. 46 જે ગુણો છે ને એમાં એવી રીતે બે જાતના. તો સર્વજ્ઞ ને સિદ્ધ ભગવાન ને તો પ્રશ્ન નથી, બાય માસ એને પુનના ઉદય થી કઈ છે ને એવું, એટલા માટે અહીંયા અરિયંત લીધા ઉત્કૃષ્ટ જેના 46. તો વ્યવહાર નિશ્ચય, એટલે આપણે ઘણી વાર છે ને વ્યવહાર નિશ્ચય ને આમ એક જ વાત પકડી નથી ઘણી વાર લેતા. વ્યવહાર એટલે શું? આમ તો સામાન્ય વ્યવહાર એટલે શું? આમ બીજા પર પદાર્થ વ્યવહાર એમ નહી. પેલું તો કોઈ પદાર્થ જ નિશ્ચય વ્યવહાર નો. નિશ્ચય વ્યવહાર શું છે? હજી બીજું શું છે? એક જાણવાની પદ્ધતિ અને કહેવાની પદ્ધતિ. નિશ્ચય વ્યવહાર શું છે? નિશ્ચય અને વ્યવહાર, એને બીજા નામ નહી લાગુ કરે ને. નિશ્ચય નહી અને વ્યવહાર. તો નહી ને તમે જ્ઞાન લેશો તો જાણવાની પદ્ધતિ, અને નહી એટલે કથન પદ્ધતિ તો એનું નામ એ કહેવાનું પદ્ધતિ. તો બેમાં એ લાગુ પડે છે, અને જ્યાં જેટલી મર્યાદામાં હોય એટલી મર્યાદા મેં જાણો. તો એ વ્યવહાર નિશ્ચય આપણે માં ખબર નહીં, જ્યાં સુધી ખબર નહીં ત્યાં સુધી કન્ફ્યુઝમાં ફસાયેલા જ રહેતા હોય. કોઈ પદાર્થ ને જ નિશ્ચય વ્યવહાર માનવું જોઈએ. ઘીનો ગળો એ નિશ્ચય છે કે વ્યવહાર છે? ઘીનો ગળો એ નિશ્ચય છે કે વ્યવહાર છે? કઈ ખબર છે? ઘીનો ગળો શું નિશ્ચય છે કે વ્યવહાર છે? ભાઈ પદાર્થ નું નામ ટોટલ બધા સરસ ખુલાસા કર્યા. પદાર્થ નું નામ નિશ્ચય વ્યવહાર નું. ચાલ આપણે એનાથી થોડું વાંધો નથી ને. સાધક જીવને, ધર્માત્મા ને, મુનિરાજ ને 28 મૂળ ગુણ નો વિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ છે કે વ્યવહાર મોક્ષ માર્ગ? ફરીથી કોની વાત કરું છું? દ્રવલિંગી મિથ્યાદ્રષ્ટિની નહીં, ભાવલિંગી શાંત મુનિરાજ છે. પ્રશ્ન ઉપર લેવું છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે કે વ્યવહાર? તો એ હા એ હારું મૌન રહેવું એટલે કઈ તમારે ભલે સાચું ખોટું બધું એમાં ગમે ને આપણે બધા શીખીએ છીએ. જીવનમાં એ મોક્ષ માર્ગ જ નથી. મોક્ષ માર્ગ સહિતનો છે એટલે ઉપચારથી કહેવાય છે. પોતે આ તો કહેવા નિશ્ચયથી કથન છે. કથન વચ્ચે તો બેની છે એ. એટલા માટે એને તો વ્યવહાર એટલા માટે કીધો છે કે છે તો બંધરૂપે, અને એને કીધું મોક્ષમાં, એટલા માટે તો વ્યવહાર લાગુ થયો. આપડે પ્રશ્ન શું હતો? એ નિશ્ચય છે કે વ્યવહાર? એટલે મોક્ષ માર્ગ કે વ્યવહાર? તો પેલું તો બે માર્ગ જ નથી. પેલા તો જવાબ ને આપી આવો છે. એ જે તે ભૂમિકાનો આપણને થોડું એવું થઈ જાય કે ભાઈ નિશ્ચય થઈ ગયો છે એટલે વ્યવહાર કહેવાય છે. માર્ગ બે નથી. પેલું તો એ વ્યવહાર કે નિશ્ચય બે માર્ગ નથી, એને કહેવાની પદ્ધતિ ના છે. તે નિશ્ચય સહિત નો હોવાથી તે ભૂમિકામાં એને વ્યવહાર છે. બાકી પોતે તો શું શું છે? એ બંધરૂપ છે. બંધ માર્ગ કહો, બંધરૂપ કહો, આશ્રવ રૂપ બંધરૂપ છે. અને એટલા માટે અને એવું હોવા છતાં ફરીથી રિયાલિટીમાં એ શું છે? રિયાલિટીમાં બર્ણિંગ શનિ છે સ્ટીલ ની, પણ અંદર માં શું ભર્યું છે? તેલ કે ઘી જે ભર્યા. અને એટલા માટે તો રિયાલિટીમાં બર્ણિંગ શું છે? એવી રીતે મુનિરાજ ના બીજાની તો વાત છે જ નહીં, પણ મુનિરાજ ને છઠ્ઠે સાતમે ગુણસ્થાને ભાવલિંગી સન ઝૂલે છે, અને એના જે 28 મૂળ ગુણ ના વિકલ્પ પંચમા વ્રત સમિતિ ના એ ખરેખર વાસ્તવિક યથાર્થ છે. તો આશ્રવ બંધ સ્વરૂપ રાગ છે. તો એને શું કામ કીધા કે ભાઈ નિશ્ચય સહિત ના છે, બાકી તો જેને અંદર ભાવલિંગ નથી એને તો વ્યવહાર લાગુ પડે નહીં, કારણ કે નિશ્ચય નથી તો વ્યવહાર છે નો. તો એ રીતે આખી એ કથન એને તો એ છે બંધ માર્ગ, અને છતાં કીધો મોક્ષ માર્ગ, અને એનું નામ તો વ્યવહાર. અને એ બંધ માર્ગ છે અને બંધ માર્ગ કહીએ તો નિશ્ચય કથન આવે, નિશ્ચય મોક્ષ માર્ગ નહીં પણ નિશ્ચય કથન આવે. થોડુંક ખ્યાલ પડ્યો કે નહીં? એ જ મુનિરાગ ના શુભરાગ ના વિકલ્પ છે કે નિશ્ચય સહિત નો હોવાથી એને વ્યવહાર કેવો એ વ્યવહાર કથન થયેલી છે, મોક્ષ માર્ગ કેવો એ વ્યવહાર થયેલી, અને એને એ બંધ માર્ગ બંધ રૂપ છે એ કેવું એ નિશ્ચય છે, નિશ્ચય કથન થયેલી છે. તો આ રીતે નિશ્ચય અને વ્યવહાર ની કથન થયેલી સમજવી, અને પછી ઘણી વાર એટલે એને જ નહીં ને નહીં ના વિષય અભેદ કરીને એ શુભ રાગ ને જ વ્યવહાર મુખ માર્ગ. ખરેખર તો એ વ્યવહાર મોક્ષ માર્ગ છે એવું વ્યવહાર થી કથન, પણ નય અને નહીં નો વિષય જેને 11મી ગાથામાં કોને ભૂતાર્થ કીધો? શુદ્ધ નહીં ભૂતાર્થ ગાથા છે ને, વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં. તો શુદ્ધ ની દ્રવ્ય છે ગુણ છે કરીએ ફરીથી છે શું દ્રવ્ય ગુણ પર્યાપ્ત છે, પછી કઈ ગુણ એ પછી નહીં પર્યાય છે ને, પછી છે ને નામ ગુણ ની કઈ શુદ્ધ જ્ઞાન ની, શુદ્ધ નામ નામ એટલે શુદ્ધ નામ ની પર્યાય છે. તો પર્યાય ને ભૂતાર્થ કહેવાય, 11મી ગાથા ભૂતાર્થ કહેવાય. એવી જ રીતે ઓલો જે રાગ છે બંધ માર્ગ છે, પણ અભેદથી એને જ કહી દીધું. ખરેખર તો વ્યવહાર નહીં કેવો છે, વિષય છે, પણ એ વિષય ને પણ જ વ્યવહાર થઈ દીધું વ્યવહાર. બાકી એ કોઈ શુભરાગ માં કઈ નિશ્ચય વ્યવહાર થોડી છે, શુભરાગ તો શું છે વ્યવહાર થી કહેવાને મોક્ષ માર્ગ કીધો એ વ્યવહાર ની કથન પદ્ધતિ નો વિષય. તો આખી નહી અને નહીં ના વિષય ને અભેદ કરીને જેમ રાગ ની વ્યવહાર છે આમ કહી દીધું. અરે ભાઈ રાગ એ નિશ્ચય કે વ્યવહાર નથી, રાગ તો ચારિત્ર ગુણ ની વિભાવ કર્યા એને આખો એ વ્યવહાર ની વિષય હોવાથી એને જ વ્યવહાર કહી દઈએ. બાકી નિશ્ચય વ્યવહાર ફરી છે, નિશ્ચય વ્યવહાર તેમાં લાગુ પડ્યા કથન માં અથવા તો જ્ઞાન માં, તો લોકો ચારિત્ર ની પર્યાય. જેવી રીતે સમ્યક દર્શન પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? છે જ્ઞાન ના એની સાથે અભેદ કહીને એક કહેવાય, બાકી સમ્યક દર્શન માં પ્રત્યક્ષ પરોક્ષ હોય જ ને જ્ઞાન. અચ્છા જ્ઞેય એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? આપણી સાથે ચાલો સામે જે હોય છે આઈપેડ છે એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? ખરેખર જ્ઞાન ની જાણવાની પદ્ધતિ પછી ઉપચારથી કરાય. આ સામે મારે નહીં પ્રત્યક્ષ છે, સામે મેં પ્રત્યક્ષ જોયું મારી નજર સામે, એક કથન પદ્ધતિ બહુ જ વિચારવા જેવી કે કથન પદ્ધતિમાં યથા એવું ને એવું છે તો ઉપચારથી કરું. બાકી તો પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન ના ભેદ નથી, કોના ભેદ છે આવે છે ને ક્યાંક એવું છે ક્યાં આવે? અરે તત્વ સૂત્ર માં આવે છે ને મતિ અને સુપરોક્ષ છે, મના અને કેવળ મના અને અવધિ જ્ઞાન જે પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન સકલ્પ છે. કોના ભેદ પાડ્યા? જ્ઞાન ના કે જ્ઞાન ના, જ્ઞાન કઈ રીતે જાણે છે એ આખા પ્રકાર રીત પદ્ધતિ ને એ પ્રત્યક્ષ અને પરોક્ષ છે. પછી આ બધી શૈલીઓ આપણે ચાલો અહીંયા તો બહુ લાંબુ ચાલ્યું. તો આ રીતે વ્યવહાર નિશ્ચય રૂપ બે પ્રકારની કથની આવી જાય, આખું બહુ ક્લિયર છે. અને એ પ્રકારે જાણવાની પણ પદ્ધતિ હોય, તો જાણવાની જ્ઞાન માટે છે અને એ પણ સ્તુત જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં નહીં ન હોય તો પૂર્ણ હોય એટલે શું જ્ઞાન છે ને અંતે તો. નહીં નહીં કોનામાં નહીં સેના હોય, પદાર્થમાં હોય કે જ્ઞાનમાં હોય? જ્ઞાનમાં હોય તો નહીં, અને જાણવામાં હોય તો કેવળ નામ એ જ્ઞાન છે એ જાણે છે તો નહીં કેમ નો? નહીં થી ભેદ પડી ગયો કે નહીં નો વિષય ભેદ છે. એવું બધું એમનો ખબર પડે અહિયાં તો કઈ શું છે, નહીં ભેદ છે કે નહીં નો વિષય ભેદ, નહીં નો વિષય ભેદ નથી. નહીં તો એક એક ધર્મ ને પકડે છે નહીં નો વિષય પૂર્ણ હોય, નહીં નો વિષય પૂર્ણ હોય. અચ્છા આપણે વ્યવહાર નહીં તેનો વિષય લઈ રાગ છે તો શું છે, ભેદ છે વ્યવહાર છે. નહીં નો વિષય એક રીતે લઈએ તો એનો વિષય એક જ છે, એ પૂર્ણ છે, પણ આખા પદાર્થ તરીકે લઈએ તો અંશ છે. શ્રુત જ્ઞાન નો એક અંશ કીધો, શ્રુત જ્ઞાન પ્રમાણ થી આખું લે, પણ એની અપેક્ષા થી લઈએ જે વિશે નિત્ય નહીં લઈએ તો નિત્ય નહીં થી દ્રવ્ય નું નિત્ય પણ એના માટે પૂર્ણ છે, એના માટે બીજું અનિત્ય નથી. આવે ચક્ષુ ઇન્દ્રિય છે એ સામે પૂજલ માંથી શું પકડે, અંશ ને કે પૂરા ને, અરે એ આખા પૂજલ ને માટે ખાલી અંશ એટલે રંગ ને પકડે, પણ ચક્ષુ ઇન્દ્રિય ને માટે રંગ એ આખું છે, કારણ કે એમાં બીજો નો કોઈ નો સમાવેશ થતો. ચાલો ફરીથી પ્રશ્ન શું ચાલતો હતો, કેવળ નામ માં નહીં હોય કે ન હોય, સરસ છે, નહીં તો સારી વાત છે, જાણવાનું કામ કરે છે. માં એટલે અધૂરું તો નહીં, અધૂરી દશામાં હોય એમ, તો હજી કઈ થોડું વધારે ક્લિયર વધારે હોય તો મજા આવે. એ મુખ્ય ગુણ ની શૈલી કરે છે, કારણ કે એની તાકાત બધાને પૂર્ણ તરીકે જેમ કેવળ જ્ઞાન ગ્રહણ કરે એવી તાકાત નથી. એટલે કેવી રીતે, જેમ કોઈને પેમેન્ટ કરવું છે પણ કેપેસિટી ન હોય તો શું કરે, પછી ઇન્સ્ટોલમેન્ટ કરે ને, એવી જ રીતે આ નહીં શું કરે છે, મુખ્ય ગુણ કૃષ્ણને મુખ્ય વસ્તુમાં તો અનંત ધર્મ છે, પણ કેવળ જ્ઞાન ની જેમ અનંત ને એક એક સાથે એ ધર્મ ને જાણી શકે તો શું કરે, જે પ્રયોજન હોય એને મુખ્ય કરે છે અને જેનું નથી એને શું કરે છે, અભાવ કરે છે. કેમ ભાઈ અભાવ કેમ નહી, અરે ભાઈ અભાવ કારણ કે વસ્તુમાં ધર્મો નો કોઈ અભાવ જ નથી, જ્ઞાન એને લક્ષ છોડે, બાકી ધર્મ અહિયાં 10 જણા ઉભા હોય એમાં આપણે આપણા ફ્રેન્ડ નું કામ હોય તો 10 માંથી કોને બોલાવશું, 10-10 ને બોલાય, જે આપણો ફ્રેન્ડ છે એકને જ બોલાવશું, 10 જણા જુદા જુદા ઉભા છે બટ એમાં આપણે ફ્રેન્ડ છે. હવે આપણે ફ્રેન્ડ નું કામ છે તો કોને કરશું, તો શું કર્યું, બીજા નથી નવ તેને શું કર્યા, થાળીમાં જમવાના બેઠા આવી એમાં ભાવતી વસ્તુ છે ને બીજી બધી પણ હોય ને, વધારે હાથ છે તો તેમાં બજાશે, બીજું નથી કઈ જેમ કેમ ચટણી ના બીજું કઈ જે કઈ સલાડ બીજું હોય કે ન હોય, તો શું કરીએ છીએ જીવનમાં પણ શું કરીએ છીએ, મુખ્ય ગૌણ શૈલી તો આ રીતે વસ્તુ ને જેમ કેવળ નામ પૂર્ણ જાણે એવું જાણી ન શકે એટલા માટે શું કરવું પડે છે, મુખ્ય ગુણ, અને એનું નામ જ શું છે, નહી છે. કેવળ નામ ને નહી એ તો કામ પણ જરૂર જ નથી, હાથી હોય ને હાથી એ લાડવાના કેટલા ટુકડા કરી, પણ આખો તો આપડે ખાવાના છે, પણ એ ટુકડા કરીને ખાય કરીને ખાય તો ન થાય, કેમ નહી કેમ નહી, એમ તો આપડે શું કામ ટુકડા કરીએ છીએ. અરે ભાઈ શું કરે, આપડે તો લાડવા જેટલું મોડું નથી, દ્રષ્ટાંત પાસે કે અમે નાનું બનાવીએ એ બધી તર્ક ના કરવા, અને હાથી ને કોઈ મોટો હોય તો મોટો તેને, એવી રીતે આ જ્ઞેયો ની અનંત ધર્મો છે, જ્ઞાન ની એટલે અત્યારના શ્રુત જ્ઞાન માં તાકાત નથી, એટલે મુખ્ય ગુણ એ કરવા. પણ બીજા ધર્મો કેવા થાય છે, ગુણ છે અભાવ નહીં, અને આ અન્ય મત સાથે ના મોટો ફરક છે, જેને આપણે શું બોલીએ છીએ, 10 લક્ષણ માં પ્રતિક્રમ આવી ક્યાં યાદ આવી જશે, શું આવે નિત્યાત્માનું સ્વરૂપ આવે છે ને, એમાં શું આવે છે? દરેક નિત્યાત્મ પેલું એકાંતિક નિત્યાત્મ એટલે શું? એમાં સર્વતા શબ્દ છે, સર્વતા અભાવ માને છે. કથનજી મુખ્ય ગુણ કરે તો કોઈ જ વાંધો નથી. અને એવી જ રીતે સમયગાળાના પેલા કળશમાં પણ એ રીતે રાજમંદિર જયચંદજી એ બહુ સરસ શબ્દ વાપર્યા, સર્વથા એકાંતવાદી, કે બીજા ધર્મો ને માને જ નહીં. જયારે જૈન દર્શન શું કરે છે, ઓલા 10 જણા ઉભા હતા એમાં આપણે એક જણ નું કામ હતું એટલે એને બોલાય, એને મુખ્ય કર્યું, પણ એટલે બીજા નહોતા એવું કઈ થયું છે? એ રીતે આખું છે. અહીંયા તો નિશ્ચય વ્યવહાર બે પ્રકારની કથની દ્વારા, અહીંયા નિશ્ચય એટલે શું ને, સર્વજ્ઞમાં નિશ્ચય વ્યવહારની બે પ્રકારની કથની થી બે જાતિના ગુણ. એટલે નિશ્ચય એટલે શું લે, પોતામાં રહેલા સ્વાશ્રિત તમે લઈ લો, સ્વાશ્રિત અને ઓલા બધા કેવા છે બાકીના 42 ગુણ પરાશ્રિત છે. તે શંકર લઈએ તો 10 જન્મ થી, પછી 14 દેવક્રત, પછી 10 કેવળના, પછી 10 પાછા કેવળના ના થાય, અને 14 અતિશય અને 8 પાછી, એ બધા કેવા છે? પરાશ્રિત. કે પરાશ્રિત અને પરાશ્રિત એટલે વ્યવહાર, એટલે વ્યવહાર ની કથન આવી ગઈ. અહિયાં સર્વજ્ઞ એટલે શિવશંકર ને લઈએ, બધાને ન હોય 46 જન્મ થી બધાને ન હોય, શિવશંકર બે પ્રકારની કથની ના આશ્રય થી, એટલે બે પ્રકારની કહેવાની પદ્ધતિ થી, રીત થી. તો પેલો કયો લેવાનો? અહીંયા વ્યવહાર એટલે શું? કે જે 42 અનંત ચતુષ્ટય સિવાયના બાકીના 42 છે એ બધા કેવા છે? એ વ્યવહારની કથની માં કેમ છે? કારણ કે કેવા છે? પરાશ્રિત છે, પરમા છે, સંયોગમાં છે, અને પરાશ્રિત નું નામ શું છે? વ્યવહાર. માટે વ્યવહાર. અને જે 4 અનંત ચતુષ્ટય છે એ કેવા છે? સ્વાશ્રિત છે, અને સ્વાશ્રિત છે તો શું કેવાય? નિશ્ચય. સારી રીતે થઈ લીધી, આવી ગયું. વ્યવહાર નિશ્ચય રૂપ બે પ્રકારની કથની ના આશ્રય થી. બે પ્રકારની કથની કેમ હોય? હજી વધારે કેમ હોય? 3-4 પ્રકારની કથની કેમ હોય? અરે ભાઈ, સ્વાશ્રિત ને પરાશ્રિત માં બાકી શું રહ્યા? રિલેશન હોય ને એ કેટલા પ્રકાર ના હોય? એક મોસાંગ ને પિતા ના પ્રશ્ન છે તો એમાં બધા આવી ગયા. પછી ભેદ ગમે એટલા કરો તમે, પણ મુખ્ય તો એમ કથન માં આખા નિશ્ચય અને વ્યવહાર, સ્વ અને પર માં પછી કોણ બાકી રહ્યું? તો અહીંયા વ્યવહાર એટલે પર ને સંયોગ ને આશ્રિત, અને અહીંયા નિશ્ચય એટલે પોતાના માં પ્રગટ થયેલા. એવા બે પ્રકારની કથની ના આશ્રય થી બે જાતિના બે પ્રકારના ગુણ હોય છે. આ એક સંયોગ રૂપે છે એટલા માટે ગુણ. બાકી ગુણ એટલે ફરીથી સિદ્ધ ભગવાન ને કેટલા ગુણ પ્રગટ થાય? વેરી ગુડ. અને અરિયન ભગવાન ને? અરે વાહ, આચાર્ય ગુણ પ્રગટ થાય ને, એટલે ગુણ હોય નહી ને પછી નવા પ્રગટ થાય ને. અહીંયા તો તમે કીધું અહીંયા તો પ્રગટ છે એમ બોલ્યા. આપડે ગુણ ગુણ ખીલે નહી ને, પ્રગટ કોણ થાય? ગુણ કે પર્યાય? ચલો બીજા મોટા ને જ પૂછું, પ્રગટ કોણ થાય? ગુણ કે પર્યાય? તમને ગમે શું બધું, તમને બધું ગુણ હોય પ્રગટ થાય કેવા ગમે એ પ્રકારે. ગુણ એટલે સારી વાત, જેમ કે આ ભાઈ નો આ ગુણ લેવા જેવો છે, એટલે એ નિર્મળતા પ્રગટ થાય એટલા માટે એને ગુણ કહેવાય. વિભાવ ને એ પ્રકારે ગુણ ના કહેવાય એમ. વિભાવ ગુણ આમ પછી કઈક જુદી વાત છે, પણ ખરેખર એ સારી વસ્તુ સારા ગુણ છે ને, ગણીને લૌકિકતામાં વાપરે છે. અને એ રીતે લોકી ભાષાથી અહીંયા કહેવાય, કારણ કે લોક ને લોક ભાષાથી જ સમજાવવું પડે ને. રશિયન આવ્યો એને સરસ ગુજરાતી સરસ ગીત સંભળાવી દે તો શું થશે? તો હંમેશા એક વિચારવા જેવું છે, ફરીથી કથની કેમ હોય? શ્રોતાની ભાષા હોય અને કેનાર નો ભાવ હોય. શું છે? અભિપ્રાય ભાવ કોનો હોય? કેનાર નો હોય, અને ભાષા કોની હોય? કારણ કે એમાં બીજાને કેવું છે. અહિયાં સવલતાનો આપણે કહીએ છીએ ભાષા ભાવ આપણે નાખી દઈએ, નાની ભાષા લઈ લઈએ છીએ અને ભાવ કોને નાખી દઈએ છે, ઊંધું કરીએ છીએ. તો અહિયાં આખી અહિયાં એ નિશ્ચય વ્યવહારની કથનીમાં જે જાતિના અહીંયા ફરીથી જાતિના બે જાતિના એટલે બે પ્રકારના જેમ છ દ્રવ્ય છે એમાં જાતિ અપેક્ષા છ દ્રવ્ય છે ને, સંખ્યા અપેક્ષા કેટલા છે અનંત છે. એમ અહિયાં પ્રકાર તમે ઘણા ગુણોના પણ બે પ્રકાર જો કયા બે પ્રકાર છે, એક સ્વાત્વિક અને એટલે સ્વમાં રહેલા અને બારમાં સંયોગ અને એને કેનાર હોય તો સ્વાત્વિક કેનાર નિશ્ચય છે અને પરાસ્વિક કેનાર એવા છે. એટલા માટે બે જાતિના ગુણ છે તે વ્યવહાર નિશ્ચયનું બે પ્રકારની કથનીમાં આશ્રય. આ ગુરુદેવજીનું એક સમયસાર એટલે છેલ્લે છેલ્લે તો નતા પણ શરૂઆતમાં એ 1500 વારમાં જઈએ તો એક એક શબ્દનો બહુ જ અર્થ કરીને પછી તો એમ છે કે આટલા વખતથી અભ્યાસી હશે એટલે ના થાય, એક જોવા જેવું છે. વાંધો નથી, ટાઈમ છે પાંચ કાઢી આપણે સાતમી ગાથા. સાતમી ગાથા સમયસર મૂળ એની ટીકા સાતમી ગાથાની ટીકાનું છેલ્લું વાક્ય એકમાત્ર શુદ્ધ નાયક છે. એવો શબ્દ છે એક શુદ્ધ નાયક છે, નાયક જ છે કેમ શબ્દ. ચલો આમાંથી કઈ અર્થ કોઈ કોઈ એટલે સાતમી ગાથા ચાલી ગઈ છો, હવે કોઈ કહેતા નહીં. 18મી વારમાં એક શુદ્ધ નાયક જ છે આવ્યા શબ્દ એનો અર્થ છે સર. તેનો અર્થ તમે ભેદ નથી એવો કોનો અર્થ કર્યો તમે, એક નો કે શુદ્ધ એટલે જેટલા જ માટે કેટલા માટે એ જુદી નાયક નાયક કેટલા
નાયક
તમે કે કામ થશે ચલો હજી સાહેબ. એક શુદ્ધ નો ગુરુદેવ જો પેલું એને લેવો ને પેલું એટીકાની પેલી લાઈન જુઓ પરના નિમિત્તે અશુદ્ધ પણ તો દૂર રહો એવું છે ને, અશુદ્ધ પણ તો દૂર કોની વાત આવે છઠ્ઠી ગાથાની લિંક લીધી. છઠ્ઠી ગાથામાં જે પ્રમત અપ્રમત ના હતા એ ભેદને અશુદ્ધ કેદા અને એના નિષેધ માટે અહીંયા શુદ્ધ શબ્દ થાય છે અને આ સાતમી ગાથામાં શું લીધું ગુણ ભેદી અને એને માટે રહી કરવા માટે એ શબ્દ થાય. વિચાર વિચાર કરવા જેવો છે આપડે આમને વાંચી લે એક એટલે શુદ્ધ શુદ્ધ એટલે કામ કરીને. જો ગુરુદેવ શું આખું લિંક સરસ કેવી રીતે પાછી એમ નહીં કે જો એમાં મૂળ ગાથામાં પણ શું છે આમ મૂળ પ્રાકૃતમાં પેલું શું છે એમાં શીખામાં આવશે એ જે એ છે ને એમાં ટીકામાં છે એવી રીતે એનું શુદ્ધ જે છે ને એ છઠ્ઠી ગાથા સાથે લિંક લઈ નાખી વાત કરું છું. એટલે ત્યારે એમ થાય ગુરુદેવ કેટલી ઊંડાણથી ગુરુદેવ કરતા હોય. અહીંયા તો એક એક શબ્દ નું ગુરુદેવ ને ઇમ્પોર્ટન્ટ લાગે છે કે આચાર્ય નવા શબ્દ છે આપણે એમને ઠીક છે આમાં આમ થાય એમ નહીં. એક છેલ્લે આપણે ટાઇટલ કરીને એક અને શુદ્ધ ના હાથ અલગ અલગ કર્યા આચાર્ય ગુરુદેવ છે ના હાથ હા એનો જો હવે એમાં જે છે ને આપણે ટીકામાં છે એટલે મૂળ ગાથા તો નહીં ટીકામાં આવી તો લીધું ને શું લીધું છે કે એ બંધ પર્યાય ના નિમિત્તે અશુદ્ધ પણ તો દૂર રહો ઇકોના લિંક માટેની વાત કરી. છઠ્ઠી ગાથા જે આગળથી વાત કરી અશુદ્ધ પણ એટલે છે ત્યાં પ્રમત અપ્રમત ના ભેદ પ્રમત તો અશુદ્ધ છે અને અશુદ્ધ ના એ અભાવપૂર્વક પ્રમત ના અભાવપૂર્વક અપ્રમત થઈ ને અહિયાં એ પ્રમત અપ્રમ ને અશુદ્ધ પણ શબ્દ વાપરો ફરીથી કોઈ અપ્રમત થાય તો શુદ્ધ કહેવાય એને શું કામ હતું એના માટે ફરીથી વાંચે આત્મા સચી ગાથામાં નાયક છે ને નાયક એક ભાવ એ પ્રમત અપ્રમત કેમ નથી એનું કારણ શું ચલો ચલો એમાંથી ટીકા માંથી જો છઠ્ઠી ગાથા ની ટીકા માંથી કે આત્મા જ નાયક આત્મા એ જ્ઞાન છે ને એક નાયક ભાવ તો એ ભાવ શબ્દ ટીકામાં ભાવ ઓલામાં નાયક ભાવ તો એ પ્રમત અપ્રમત કેમ નથી એનું કારણ હશે નહી એ તો પહેલી શરૂઆત થઈ સરસ કે કારણ થાય તો છે અને તેથી પ્રમત અપ્રમત નથી અરે ટીકામાં લખ્યું છે તેમના સ્વભાવે પણમતો નથી તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી મળ્યું કે ન મળ્યું પેલો પેરેગ્રાફ છે 15માં પાને નહી મળ્યું તેની ત્રીજી લાઈન છઠ્ઠી ગાથાના બે પેરેગ્રાફ છે એમાં પેલો પેરેગ્રાફ એમાં નીચેથી ત્રીજી લાઈન ત્રેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી મળ્યો શબ્દ હા તો શું કામ તેથી એટલે ક્યાં કારણ છે તેથી તે કારણ તો ક્યાં કારણ છે સુભાસુ ભાવ ના સ્વભાવે પરંતુ નથી તો સુભાસુ શેમ આવે શુદ્ધમાં કે અશુદ્ધમાં આ એટલા માટે હશે આ લિંક એવી રીતે ફરીથી વાત શું સિદ્ધ કર્યું પ્રમત પ્રમત રૂપે થતો નથી કારણમાં શું આવ્યું સુભાસુ તેની લિંક ક્યાંથી આવી પ્રમત નથી થતી તો શુભાશુભ નથી તો બરોબર છે અપ્રમત આચાર્ય શું કીધું એમાંથી લિંક શું લીધી કે શુભાશુભ રૂપે થતો નથી ધેરફોર પ્રમત નથી અને પ્રમત નથી તો અપ્રમત થવાની છે કોઈ કપડું મેલું હોય તો ધોવાનો પ્રશ્ન છે ને અને જ્ઞાયક ભાવ કેવો છે એ તો શુદ્ધ જ છે એટલા જો આ લિંક કોઈને એમ થાય કે શુભાશુભ નથી એટલે પ્રમત નથી એમ તમે કે અપ્રમત ક્યાંથી કે અપ્રમત સાપેક્ષ પણ છે કે પ્રમત હતો એ તો અપ્રમત થયો અને પ્રમત કોણ હતો શુભાશુભ થાય તો એટલા માટે એના માટે કયો શબ્દ પ્રમત અપ્રમત માટે અશુદ્ધ લીધું અશુદ્ધ અને એ વાત આપી સાતમી ગાથા લિંક થઈ ગઈ ભાઈ તો જો ફરીથી એટલા માટે સાતમી ગાથાની ટીકામાં પહેલો એ અશુદ્ધ પણ તો દૂર રહો એટલે છઠ્ઠી ગાથાના જે બે ભેદ પ્રમત અપ્રમત અને વ્યવહાર ના કેટલા ભેદ ત્રણ અહીંયા છઠ્ઠી ગાથામાં ત્રણ એ થઈ ગયો અને અહીંયા હવે એક શબ્દ બીજો કેવો વાંચો એક છે ને છેલ્લા એવો ને એક શુદ્ધ જ્ઞાન તો ઓલામાં અશુદ્ધ ના નિષેધ માટે કયો શબ્દ આપ્યો શુદ્ધ આપ્યો અને અહીંયા અનેક અનેક એટલે અહીંયા કોણ લેવા ગુણ ભેદ કારણ કે ગુણ ભેદ એ રીતે સાપેક્ષ નથી એટલે એને અશુદ્ધ નહીં થાય એના લક્ષ્ય અશુદ્ધતા છે જુદી વાત છે ઓલું તો પર્યાય જ હતું અને આ તો કેવા છે અહીં તો સ્વભાવ છે નિરપેક્ષ છે એટલે એમાં નથી એના લક્ષ્ય થાય જુદી વાત છે પણ એ કેવા છે અનેક છે અને એના નિષેધ માટે કયો શબ્દ વાંચો એક હવે તો આવી ગયું તો એક શુદ્ધ જ એમાં જ્ઞાયક વચ્ચે ક્યાં આવી ગયો બધા બધા ખુલાસા કેળા જે વચ્ચે અને તે ચારિત્ર પણ નથી એ શુદ્ધ જ છે વાત કરી એમાં જ્ઞાયક શબ્દ વચ્ચે ક્યાં એમાં પણ એ રીતે કે એક અને શુદ્ધ ચાર દ્રવ્ય પણ અનાદિ અનંત છે ઉદ્ગલ પરમાણુ પણ જયારે હોય છે અહીંયા કોની વાત કરવી છે નાયક અને શરૂઆત કરી આ નાયક તો આ નાયક આવો છે એમ કરીને વાત પૂરી કરી ઠીક છે માતા શબ્દ કે છે આ નાયક છે ને અને તો એમ પણ સમાધિ છે કે અહીંયા મારા આત્માની વાત કરી બાકી એક શુદ્ધ તો કોણ છે શાસ્ત્રો તો છે જનાદિ અનંત છે એની વાત નથી પરમાણુ એકલો હોય તો પણ એક શુદ્ધ છે અહીંયા આત્માની કેટલું ગુરુદેવ સિંહે ક્યારેક આવે છે આપણા હિતને માટે આવી ઊંડાણ માંથી નહીં તો ક્યાંય બધું આ તો વાંચું ક્યાંય પૂરી એક શુદ્ધ છે થઈ ગયું વાત પૂરી થઈ એ મહા આપણા પરમ સદભાગ્ય કે આવા મહાપુરુષ પ્રત્યક્ષ જેને દર્શન થાય તો સદભાગ્ય છે પણ અત્યારના ભલે પ્રત્યક્ષ નથી પણ એક ખેદ કરવા કરતા અક્ષર જેને એવી રૂચિથી ગ્રહણ કરીએ કે જાણે આપણા માટે પ્રત્યક્ષ હાજર જ હોય એવી ભાવનાથી અભ્યાસ. ચલો આપણો વિષય પછી આગળ.